ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अरहंतो मंगलं सिद्धा जगति मंगलम मंगलम साधव सर्वे जैन धर्मोस्तु मंगलम मंगलम देव सर्वज्ञम निर्ग्रंथो गुरुमंगलम मंगलम वीतरागश्रुत जैन धर्मोस्तु मंगलम मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम महादेव्या कुक्षिरत्नम शब्दजितरवात्मजम् राजचंद्र महं वंदे तत्वलोचनदायकं प्रभु तत्वलोचनदायकं श्रीमद् राजचंद्र ज्ञान मंदिर राजकोट रविवार तारीख 11 मार्च 2012 श्रीमद् राजचंद्र वचनामृत जी क्रमवार पत्र स्वाध्याय पत्रांक 610 मुंबई आषाढ़ सुद एकम रविवार 1901 15 दिवस प्रथम एक अने एक आजे एम बे पत्र मळ्या छे। आजना पत्र थी बे प्रश्न जाण्या छे, संक्षेप थी तेनु समाधान आ प्रमाणे छे। पहेलुं, सत्यनुं ज्ञान थया पछी मिथ्या प्रवृत्ति न टळे एम बने नहीं, केम के जेटले अंशे सत्यनुं ज्ञान थाय तेटले अंशे मिथ्या भाव प्रवृत्ति मटे एवो जिननो निश्चय छे। कदी पूर्व प्रारब्ध थी बाह्य प्रवृत्तिनो उदय वर्तो होय तो पण मिथ्या प्रवृत्ति में तादात्म्य थाय नहीं, ए ज्ञाननु लक्षण छे। अने नित्य प्रत्ये मिथ्या प्रवृत्ति परीक्षण थाय एज सत्य ज्ञाननी प्रतीतिनु फल छे। मिथ्या प्रवृत्ति कहीं पण टळे नहीं तो सत्यनु ज्ञान पण संभवे नहीं। एक मुमुक्षु मगनलाल खिमचंद एमने कृपाळु देवने प्रश्न कर्यो छे, ज्ञान थाय तो शुं थाय? संसार समाप्त थी जाए, बधी प्रवृत्तिओ अटकी जाए, शुं थाय? के कई असर न थाय, मात्र एक नॉलेज में वधारो थाय। कृपाळु देवे એટલી સરસ સમજણ આપી છે અને જીવને આ જ સમજવાનું છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર। પદાર્થનું યથાર્થ જ્ઞાન થાય તો થાય શું, પરિણામ શું આવે? સત્યનું જ્ઞાન થયા પછી મિથ્યા પ્રવૃત્તિ ન ટળે એમ બને નહીં, સિદ્ધાંત। સત્યનું જ્ઞાન થાય તો મિથ્યા પ્રવૃત્તિ ન ટળે એમ બને નહીં, કેમ કે જેટલે અંશે સત્યનું જ્ઞાન થાય તેટલે અંશે મિથ્યા ભાવ પ્રવૃત્તિ મટે એવો જીનનો નિશ્ચય છે. જીનેશ્વર ભગવાને કહ્યું છે, એનો નિશ્ચય છે કે જેટલે અંશે સત્યનું જ્ઞાન થાય તેટલા અંશે મિથ્યા ભાવ પ્રવૃત્તિ મટે. અહીંયા મિથ્યા ભાવ શબ્દ મૂક્યો છે, એવો જીનનો નિશ્ચય છે. કારણ શું છે કે પૂર્વ પ્રારબ્ધથી બાહ્ય પ્રવૃત્તિનો ઉદય વર્તતો હોય તો પણ મિથ્યા પ્રવૃત્તિમાં તાદાત્મ્ય થાય નહીં, એ જ્ઞાનનું લક્ષણ છે. જેને સત્યનું જ્ઞાન થયું છે એ મિથ્યા ભાવ પ્રવૃત્તિ કરે નહીં, પણ પૂર્વ પ્રારબ્ધના કારણથી એવી પ્રવૃત્તિ ઉદયમાં હોય અને આવે તો પણ તેમાં તાદાત્મ્ય થાય નહીં, એટલે મિથ્યા ભાવથી પ્રવૃત્તિ ન થાય. એ પ્રવૃત્તિમાં ન છૂટકે ઉદયાગત થવી પડતી હોય તો પણ એમાં તાદાત્મ્ય ન થાય, એમાં જોડાય નહીં. ભાવથી ન જોડાય, રસથી ન જોડાય, રુચિથી ન જોડાય, નિર્લેપ રહે, એમાં એ જ્ઞાતા દ્રષ્ટા રહે, એમાં એ સાક્ષી બને, એનો એ કરતા ન બને અને એનો એ ભોગતા ન બને. અનુકૂળતા મળી હોય તો ભોગવે, રસથી આનંદથી મજાથી ન બને. એને સુખમાં પણ અણગમો થાય અને દુઃખમાં ખેદ થાય, તે આ પૂર્વ કર્મનું ફળ છે. મિથ્યા ભાવ એનો કદાપી ન હોય. મિથ્યા ભાવ એટલે જેવી પ્રકારની પ્રવૃત્તિ તે રૂપ થઈ જવું, તે ક્યાંક પ્રતિકૂળતા આવી, ક્યાંક વિયોગના પ્રસંગો થયા, ક્યાંક અનિષ્ટનો યોગ થયો, તો એની સાથે એ જ રીતે જોડાઈ જવું. હાય હાય, વોય વોય, આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન આ જ કર્યા કરે, રાગ દ્વેષના પરિણામ કરે, કષાયના પરિણામ કરે, ક્લેશ અને સંકલેશના પરિણામ કરે. આખો દિવસ ચિત્તની અંદર આધીમય રહીએ, શું થયું છે ને, કેમ થાય છે ને, આ કેવું માઇન્ડું છે ને, કોણ શું કરે છે ને, મારું તો કાંઈ નથી ને, આ જ પ્રકારનું એનું મન એ જે ઉદયમાં આવ્યું છે એ મય બની ગયું છે, તદાકાર થયું છે. આ મિથ્યા ભાવ છે એનો. પ્રવૃત્તિ મિથ્યા આવી છે ઉદયમાં, પણ ભાવ એ પોતાનો કરેલો ભાવ છે. ભાવનો પોતે સ્વામી છે, ભાવનો પોતે માલિક છે, ભાવનો પોતે કરતા છે. પ્રવૃત્તિ ઉદયગત છે. શુભ અથવા અશુભ જે કંઈ કર્મ ઉદયમાં આવ્યું હશે, તથારૂપ રચના થાય, તથારૂપ સ્થિતિ અને સંયોગોનું નિર્માણ થાય અને એને કારણે એવી પ્રકારનું અનુભાગ પણ બને, તે સમયે જીવ મિથ્યા ભાવમાં રહે નહીં પણ જ્ઞાનમાં રહે. કારણ કે જેટલે અંશે સત્યનું જ્ઞાન થયું છે તેટલા અંશે એની મિથ્યા ભાવ પ્રવૃત્તિ મટે, એવો જીનનો નિશ્ચય છે. કૃપાળુ દેવે પરમાત્માના તત્વો સમજવા, જીનેશ્વરની વાણીના રહસ્યો સમજવા બહુ જ આપણને શાંતિપૂર્વક એ વાતને સમજાવે છે. ધીરજથી, વિચારણાથી, ઉપયોગની એકાગ્રતાથી વાતને સમજવા પ્રયત્ન કરવો જોઈએ. આપણે કેટલી વાર સાંભળીને પછી અભિપ્રાય આપણો એમાં જરાય ફેરફાર ન થાય, પાછો આપણા અભિપ્રાયની અંદર કાંઈ ફેરફાર ન થાય. મત બંધાઈ ગયો બંધાઈ ગયો, ગ્રંથિ બંધાઈ ગઈ બંધાઈ ગઈ, પૂર્વગ્રહ થયો એ થયો. ક્યારેય મિથ્યા પ્રવૃત્તિના ઉદયની અંદર આ જીવ તદાકાર ન થાય એવું બનતું નથી અને પાછો ડાઈ ડાઈ વાતો કર્યા કરે છે. પણ જીનેશ્વરનો આ નિશ્ચય છે કે સત્યનું જ્ઞાન જેટલે અંશે હોય તેટલે અંશે એની મિથ્યાભાવ પ્રવૃત્તિ ટળે. મિથ્યાભાવ પ્રવૃત્તિ એટલે મિથ્યા પ્રવૃત્તિમાં ભાવ સાથે જોડાવું, તે પ્રવૃત્તિનું હોવું એક અને ભાવ સાથે જોડાવવું એ બે. બે કામ થાય છે, એક દ્રવ્યથી થાય છે, બીજું ભાવથી થાય છે. દ્રવ્યથી મિથ્યા પ્રવૃત્તિ બની, કર્મના યોગથી બની. દ્રવ્યથી મિથ્યા પ્રવૃત્તિ જે થઈ, જે સંયોગો થયા, જે રચના થઈ, જે સંબંધોનું પરિણામ આવ્યું, એ પૂર્વ કર્મના સંયોગથી થયું, એના કારણે થયું. હવે એની સાથે જીવનું વર્તમાન અવસ્થામાં જે જોડાવું, જે પ્રકારનું રાગથી જોડાવું, દ્વેષથી જોડાવું, માયાથી જોડાવું, માનથી જોડાવું, લોભથી જોડાવું, આ બધા કસાય ભાવ છે, વિભાવ છે, આ મનના વિકારો છે. ઇષ્ટ અને અનિષ્ટ, ઈચ્છિત અને અનિચ્છિત, અનેક પ્રકારના દ્વંદ્વ, મનના સંકલ્પ વિકલ્પના વેપાર ચાલુ થાય છે. ગમો અણગમો, પ્રીતિ અપ્રીતિ, રાગ દ્વેષ, ઘૃણા તિરસ્કાર ચાલ્યા જ કરે છે. પ્રવૃત્તિ તો બની છે કર્મના કારણે. હવે આ જીવનો વેપાર ચાલે છે મનનો, એ જે ચાલે છે એ મિથ્યા પ્રવૃત્તિમાં મિથ્યા ભાવ કરે છે. આ ભાવ સાચા નથી, વિભાવ છે, એ સ્વભાવ નથી, મિથ્યા ભાવ છે, ટાળી શકાય એમ છે, આગંતુક છે, અજ્ઞાનને કારણે આવેલો છે, વસ્તુનું સ્વરૂપનું ભાન ન હોવાને કારણે એ ભાવ ઉત્પન્ન થયો છે. પણ જો સત્યનું જ્ઞાન હોય તો એટલા અંશે એ જ્ઞાન, એવું ભાવ રહે નહીં, ટળે, મિથ્યા ભાવ પ્રવૃત્તિ ટળે, પ્રવૃત્તિમાં મિથ્યા ભાવની માત્રા ઓછી થાય. એટલે કે એ જ પ્રવૃત્તિ કરતો હોય અને એ જ પ્રવૃત્તિ થતી હોય તો પણ જ્ઞાનીને અજ્ઞાનીમાં ફેર એટલો જ કે અજ્ઞાની તે મય બની ગયો હોય, તદાકાર હોય, જ્ઞાની એનાથી પોતે વેગળો રહે, એનો દ્રષ્ટા બને, એનો સાક્ષી બને, એનો જોનારો બને, એનો જાણનારો બને, અને એનાથી પોતાનું સ્વરૂપ જુદું છે, હું એનાથી મારું અસ્તિત્વ ભિન્ન છે, આવી જાગૃતિ તેની તે સમયે હોય, આ એનું લક્ષણ છે. જ્ઞાની કે અજ્ઞાની જન, સુખ દુઃખ રહિતન કોય, જ્ઞાની વેદે ધૈર્યથી, અજ્ઞાની વેદે રો. જીવ જ્ઞાની છે કે અજ્ઞાની, સુખ અને દુઃખથી રહિત નથી, કેમ કે સુખ અને દુઃખ પૂર્વ કર્મનું ઉપાર્જન છે, ઉદય છે. તો જ્ઞાનીને પણ ઉદય હોય, અજ્ઞાનીને પણ હોય, સુખના પણ હોય, દુઃખના પણ હોય, અનુકૂળતાના હોય, પ્રતિકૂળતાના હોય, સાતાના હોય, અસાતાના હોય. વેદનીય કર્મ છે, સાતા અને અસાતા બંને સ્વરૂપ છે, આશ્રવનું સ્વરૂપ છે, પુણ્ય અને પાપ બંને છે, શુભ અને અશુભથી એ પુણ્ય પાપના પરિણામો થતા હોય છે. તો જીવે જે કંઈ માઠા પરિણામો કર્યા છે પૂર્વે, એને કારણે જે કર્મનો બંધ થયો છે, એ બંધનું જ્યારે ઉદય આવે છે ત્યારે એ જ પરિણામ આવે, કે અન્યત્ર બીજું ન આવે. અને તે સમયે જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, પણ પૂર્વનું કર્મબદ્ધ પરિણામ તો આવે જ, પણ ત્યારે ફેર પડી જાય છે. જ્યારે આવો પૂર્વનો કર્મ ઉદયમાં આવે છે ત્યારે તફાવત શું થાય છે, બે સ્થિતિમાં ફરક શું પડે છે, કે જ્ઞાની એ પરિણામ સાથે તદાકાર થતો નથી, એટલે જ્ઞાની મિથ્યા ભાવે તે ઉદયને વેદતો નથી, એ ધીરજપૂર્વક શાંતિ રાખીને ક્લેશ સંકલેશના પરિણામ કર્યા વગર, કષાયના પરિણામ કર્યા વગર, વિભાવ અને વિકારના પરિણામ કર્યા વગર એને માત્ર જાણે છે, જુએ છે, ધીરજપૂર્વક વેદે છે. એને ધીરજ છે, ધૈર્ય છે, જ્ઞાની વેદે ધૈર્ય, ધૈર્યથી છે. એટલે એને સત્યનું જ્ઞાન છે કે આ ઉદય છે એ કાયમ રહેવાનો. ધીરજ શું કામ છે? જ્ઞાન છે. અજ્ઞાની રીતે એમ જ થાય છે કે ત્યારે જ હું મરી ગયો, આ મારું સર્વસ્વનો નાશ કરી શકશે, હું તો ખપી ગયો. એ કહે છે કે વેદના ગમે તેવી તીવ્ર હોય તો પણ મારા સ્વરૂપનો નાશ કરવાને તે સમર્થ નથી. આ એનું જ્ઞાન. બીજું, વેદના ગમે તેવી હશે છતાં નિત્ય રહી શકે. અરે સમયે સમયે કાં તો એનું વધવું થશે અને કાં તો એનું ઘટવું થશે. જો વિપાક વધતો હશે તો એ સમયે સમયે મારા લાખ પ્રયત્ન છતાંય વધશે અને એનો કાળ પૂરો થવા આવશે એટલે એની મેળે મેળે ઘટવાનું થશે. એ ઘટાડવામાં મને લાગે કે આ નિમિત્ત થયું, આ નિમિત્ત થયું, આ નિમિત્ત થયું, આ દવા લીધી, આ ડોક્ટર મળ્યો, જે મળ્યો તારે માનવું, વ્યવહારથી માન. પણ ઓલું કર્મ છે જે વ્યાધિનું, એ કર્મ હવે ટકી શકતું નથી, એની સ્થિતિ પૂરી થવા આવી છે. હવે એમાં કદાચ આપણે ઈચ્છીએ કે રોગ લંબાય, તોય લંબાય નહીં. આપણને એમ થાય કે જરાક હોય તો ઠીક, બે દી વધારે હોસ્પિટલમાં રહે, કડે કકડાટમાં જવા કરતા તોય સાચો ડોક્ટર હોય તો કે ના રજા, તમે ઘરે વયા જાય, અહીંયા કંઈ કામ નથી તમારું, યા કંઈ થાય એમ નથી. ધૈર્ય, સત્યનું જ્ઞાન છે કે કર્મ છે પર છે. એને એનો એનો સ્વભાવ શું છે તો કે એનો અનુભાગ અને સ્થિતિ એ લાંબો સમય ટકી શકે નહીં, એ જશે જ, એ જવાનને જ સર્જાયેલું છે. આવું જ્ઞાન મહાત્માઓને જ્ઞાનીઓને હોય છે. એટલે પેલા એક રાજાએ કહ્યું ને સુખી થવાનો માર્ગ, તો પેલા સંતે એને એક માદળી બાંધી દીધું, લખ્યું અંદર કે આ દિવસો પણ ચાલ્યા જશે, અને કે રાખ, બહુ દુઃખી થા તેદી, આમાં મંત્ર તને છે એ મળશે. અને બન્યું એવું, જીવનમાં તો ચડતી પડતી આવ્યા કરે, અને એક દિવસ તને એમ થઈ ગયું કે હવે ખાવાના પણ સાસા છે, આ શું મારી રાજપાટમાંથી આ સ્થિતિ, મારી ભિખારી દરિદ્ર અને કોળીઓ ધાન ન મળે. અને તે સમયે એને ઓલું કાઢ્યું માદળિયું કે આ દિવસો પણ ચાલ્યા જશે. કશું જ કાયમ રહેતું નથી, જીવ કાયમ રહે છે. એને જોનારો, જાણનારો, વેદનારો એ કાયમ છે. સંજોગો બદલાય છે, સારા નરસા, શુભ અશુભ, અનુકૂળ પ્રતિકૂળ એ બદલાયા કરે છે. એ કર્મની રચના છે, એ કર્મનું નાટક છે. કર્મથી જીવ જુદો છે. કર્મ જીવના પૂર્વના ભાવનું પરિણામ છે, પણ એ ભાવ કાયમી નહોતા એટલે કર્મ પણ કાયમી રહી શકે નહીં. અત્યારે જ્ઞાન થયું છે તો હવે એને આ ધૈર્ય છે. જ્ઞાની વેદે ધૈર્યથી, અજ્ઞાની વેદે એને કોઈ ધીરજ નથી. એને જે સમયે જે સ્થિતિ આવે, જરાક દુઃખ આવ્યું, જરાક પ્રતિકૂળતા આવી, જરાક અસુખ થયું, ત્યાં હાફડો ફાફડો કંઈક થઈ જાય, આખી દુનિયાને ઊભી રાખે અને ઘરની અંદરથી તોફાન જ કરતો હોય અશાંતિના કારણ. શું થશે એને, ક્યાં છે ને, કોણ મરી ગયા છો, કોઈ જોતા નથી, ક્યાં છે, ડાક્ટર ક્યાં છે, ઓલો ક્યાં છે, આમ ક્યાં છે ને, આ બસ બડબડાટ એનો શરૂ થઈ જાય છે. આ અધૈર્ય છે, અધૈર્ય છે. રોગ આવ્યો છે, શાંતિથી પડો રે, જોયા કર, શરીરની અંદર પ્રક્રિયા ચાલી રહી છે, જવા દે, જવાનો જ છે. જે કંઈ થાય તે કોઈ પણ પ્રકારની અપેક્ષા વિના અને રોગની સાથે એકતા બુદ્ધિ કર્યા વિના ઉપાય કર. કારણ કે કર્મનો બંધ જો એવી પ્રકારનો હશે તો ઔષધના કારણે એ શિથિલ થઈને ચાલી જશે. માટે ઉપચાર કરવામાં ના નથી, દવા લેવામાં ના નથી, પણ એ દવામાં હિંસા કરવી એની ના છે. એ કોઈ હિંસક ઔષધ વાપરવા એની ના છે. એને કારણે કોઈ નવા કર્મ બાંધવા એની ના છે. નિર્દોષ ઔષધ, નિર્દોષ સુખની જેમ નિર્દોષ ઔષધ લે, ઉપચાર કર્યા કર. જો કર્મના બંધને એકબીજા સાથેનો એવી અનુકૂળતા હશે તો એ બંધ વહેલો છૂટી જશે, વહેલો છૂટી જશે. પરિણામની સાથે જોડાઈશમાં, પરિણામ તો તું સમજે કે હું તો સ્થિર છું, સ્થાયી છું, નિત્ય છું, જ્ઞાતા છું, દ્રષ્ટા છું. આ વેદના એ મારા સ્વરૂપનો નાશ કરી શકે નહીં, આ વેદના કાયમ રહી શકે નહીં, આ વેદના વેદનાના કાળે જ સમાપ્ત થઈ જવાની છે. અને ત્યાર પહેલાં પણ જો કોઈ શુભ ચિંતન કરે અને નવા પરિબળ જીવનની અંદર આવે તો એ શુભ પરિબળ અશુભના પરિબળને દબાવી દેશે. ઔષધ બે પ્રકારનું, એક એની સામેનું મારક અને બીજું એનાથી વધારે જેને કહીએ એવું. જેમ ગરમી વધારે છે તો એસી શરૂ કરો તો શું થાય છે, સૂર્યની ગરમી ઓછી થાય છે, 42 ડિગ્રી ઓછી થાય છે ત્યાં બહાર. મેં મારા ઘરમાં એસી શરૂ કર્યું છે તો તું શાંતિના પાઠ કરને. જ્યારે રોગ આવ્યો છે, શરીરમાં વ્યાધિ આવી છે ત્યારે પ્રભુનું સ્મરણ કર. આ એસી છે એ વ્યાધિની અંદર તને શાંતિ આપશે, પીડામાં તને આરામ આપશે, મનના પરિણામો શાંત થશે, ઉદ્વિગ્ન થયેલું ચિત્ત શાંત થશે. શાંતતાના પરિણામ શુભનું ચિંતન એ જેટલા પ્રમાણમાં કરવામાં આવે તેટલા પ્રમાણમાં એવું એક પરિબળ, એક વાતાવરણ થાય છે મંત્રનું, જાપનું, સ્મરણનું, ભક્તિનું. એને કારણે એટલા બધા તો શુભને પણ પોતાની તાકાત છે અને શુભની તાકાત પણ વિદ્યમાન છે. ત્યારે અશુભની બળ તો છે જ પણ એની અસરકારકતા ઓછી થઈ જાય, એની અસરકારકતા ઓછી થઈ જાય. કોઈ એવો પ્રસંગ બન્યો હોય અને એકદમ ચિત્ત અસ્તવ્યસ્ત થઈ ગયું છે, નુકસાની થઈ છે, વિયોગ થયો છે, કંઈ ને કંઈ પ્રકારની ઘટના બની છે, દુઃખદ છે, પરંતુ તે સમયે પોતે જો સદચિંતનની અંદર જાય તો પેલું બળ ઘટી જાય, ક્લેશ સંકલેશ નહીં બનલે, એ પોતે શાંત અવસ્થામાં જઈ શકે છે. શુભનું આલંબન લેવાથી અશુભના બળને ખાળી શકાય છે, રોકી શકાય છે. એટલે પ્રવૃત્તિ મિથ્યા હોય કે સદ હોય પણ ભાવ તો સદ જ હોવો જોઈએ, અને જ્ઞાન વિના આવો સદભાવ આવી શકે નહીં. આ જીનનો નિશ્ચય છે. કૃપાળુદેવ કહે છે કે જેટલે અંશે સત્યનું જ્ઞાન થાય તેટલે અંશે મિથ્યા ભાવ પ્રવૃત્તિ મટે. એક તો મિથ્યા ઉદય આવ્યો છે અને હવે તારો મિથ્યા ભાવની પ્રવૃત્તિ હોય તો પછી એમાં તો બળતામાં ઘી નહીં ખૂટે. એક તો તને અશુભનો ઉદય આવ્યો છે અને બીજી બાજુ તું મિથ્યા ભાવમાં ગયો. હવે મિથ્યા ભાવમાં ગયો તો દર્દ જેટલું તને નુકસાન નહીં કરે એટલું આ તારું ચિંતન ખોટું એ તને નુકસાન કરશે અને એનાથી વધારે દુઃખ થશે, કેમ કે નવા દર્દો ઊભા થશે. દર્દની અંદર, વ્યાધિની અંદર, આવા પ્રસંગોની અંદર જો શાંતિ ન રાખે તો ઉલટાનો વધારે પીડાય છે. દર્દથી નથી પીડાતો, એના ભાવથી પીડાય છે. એટલે આપણે કંઈક બધું પતી ગયું, શાંત થાવ શાંત થાવ, પણ શાંત થતો નથી. અર્થ ધ્યાનની અંદર છે, રોકકડમાં છે. હવે આને તો કાં તો પછી હિસ્ટોરી આવી જાય, કાં બેસુદ થઈ જાય, કાં અનકોન્શિયસ થઈ જાય, કાં માથા પછાડે. તો દર્દને દુઃખને કારણે કાંઈ નથી થયું, એની મિથ્યા ભાવની પ્રવૃત્તિએ મૂળ દર્દ કરતાં વધારે દર્દ ઊભું કરી દીધું છે. જીવને લક્ષમાં નથી આવતો, હાથે કરીને પીડા ભોરવાનું કામ એ આ જીવ કર્યા કરે છે. મિથ્યાનો ઉદય તો આપણા અશુભનો ઉદય છે. કળિયુગમાં બીજો શાનો ઉદય હોય? કળિયુગના જીવોને સાતાનો ઉદય ઓછો હોય, અસાતાનો જ વધારે હોય. એ માનીને ચાલો કે જે કાળમાં આપણે છીએ ને ત્યાં અસાતાનો ઉદય વધારે હોય, દુઃખદ પ્રસંગો વધારે હોય, આપણને ન ગમે એવું બને વધારે બને, એનું નામ જ કળિયુગ, બધું વિપરીત થાય. હવે આવી મૂડી લઈને આવ્યા છીએ, આવા કાળમાં આવ્યા છીએ, તો આપણી પાસે એનું મારક બળ છે શુભચિંતન, સત્પુરુષોનું શરણ, ભક્તિ, મંત્ર, જાપ, સદવિચાર, આ તો છે. હવે એ મિથ્યા ભાવની અંદર જઈશ તો આ જે છે એ વધશે, બળતામાં ઘીઓમાં છે. માટે આ કાળની અંદર સત્સંગ જેવું બીજું કોઈ ઔષધ નથી. કૃપાળુદેવ કહે છે મોટું ઔષધ છે, ગમે તેવી તારી છે કર્મની સ્થિતિ તો આપણા હાથમાં નથી. હવે આ પૂર્વનો ખેલ હતો એ થઈ ગયો, હવે તો જે છે એની અંદર સ્થિર રહેવું, ધૈર્યથી રહેવું, સ્વસ્થ રહેવું, અને જેને કારણે ભવિષ્યમાં નવા બંધ ન પડે. નહીં તો એટલા માઠા બંધ પડે કે આ પાપના ઉદયમાં પણ અતિ પાપનો પ્રસંગ આવીને ઉભો રહીએ. જ્ઞાની કહે છે કે કદી પૂર્વ પ્રારબ્ધથી બાહ્ય પ્રવૃત્તિનો ઉદય વર્તતો હોય, બાહ્ય પ્રવૃત્તિ દુઃખદ હોય, આઘાતજનક હોય, પ્રતિકૂળ હોય, અનિષ્ટ હોય, હોઈ શકે છે, તો પણ મિથ્યા પ્રવૃત્તિમાં તાદાત્મ્ય થાય નહીં એ જ્ઞાનનું લક્ષણ છે. જો તને જ્ઞાન મળ્યું હોય, જો તે જ્ઞાન ઉપાર્જન કરવા માટેનો પુરુષાર્થ કર્યો હોય, તો જ્ઞાનનું લક્ષણ આ છે કે જ્યારે જ્યારે પૂર્વકર્મના કારણે મિથ્યા પ્રવૃત્તિનો ઉદય થાય, એટલે કે અનિષ્ટ, ન ગમે એવી, અપ્રિય, અપ્રીતિવાન આવી જે કંઈ સ્થિતિ આવે, તે સમયે એની પ્રવૃત્તિ મિથ્યા ભાવમાં, એ તાદાત્મ્ય મિથ્યા ભાવ કરીને તાદાત્મ્ય થાય નહીં. આ જ્ઞાનનું લક્ષણ છે. અને નિત્ય પ્રત્યે શું કરે, નિત્ય પ્રત્યે મિથ્યા પ્રવૃત્તિ પરીક્ષિત થાય એ જ સત્ય જ્ઞાનની પ્રતીતિનું ફળ છે. જો કૃપાળુદેવના વાક્યો બધા આગમ વાક્યો છે, પાછું મુક વચનામૃત બાજુ મને આ ઓલા આગમ આ હમણાં અનુવાદ થયો છે ને લઈને બેસી જાય, આપણે આગમ વાંચવા. અરે તું કાંઈ નહીં સમજી શક, આગમ આગમ મીંડો છો, પણ એક શબ્દ તને નહીં પકડાય. અને ઘણા તો એમ કે આપણે શું પછી ભગવાનની જ વાણી વાંચીએ ને, આ ભગવાનની વાણી આ કાળની અંદર આ જીવ સમજી શકે એવું આગમ છે. અને અનેક આગમો એમાં એના વચનમાં સાક્ષી પૂરે છે. એટલે કૃપાળુદેવના વચનોને વાંચતી વખતે પૂરી શ્રદ્ધા સાથે કે આ કાળની અંદર આવો માર્ગ તીર્થંકર કોટિના પુરુષે અમને આપ્યો છે, આ જ્ઞાની પુરુષ પરમ ઉત્કૃષ્ટ અપવાદ સ્વરૂપ જેને કહી શકાય એવો, ચોથા કાળમાં કહે છે કે અમારો જન્મ તો ન થવો જોઈતો હતો, એવો અદભુત લોકોત્તર પુરુષ, એની મુખમાંથી નીકળેલી સહજ વાતો, જન્મ જન્મની સાધનાનો અનુભવનો નિચોડ, અને અનેક આગમોને જેને આત્મસાત કર્યા છે એની અંદરથી નીકળતું આ એક સદ વાક્ય કે જ્ઞાનનું લક્ષણ છે, નિત્ય પ્રત્યે મિથ્યા પ્રવૃત્તિ પરીક્ષિત થાય એ જ સત્ય જ્ઞાનની પ્રતીતિનું ફળ છે. થવું શું જોઈએ? મિથ્યા પ્રવૃત્તિમાં મિથ્યા ભાવ ન થવો જોઈએ, પણ મિથ્યા પ્રવૃત્તિ પરીક્ષિત થવી જોઈએ. એનું લક્ષ્ય ક્યાં છે? કે મિથ્યા પ્રવૃત્તિ પરીક્ષિત થાય, એવી થાય કે એમાંથી નવાનો જન્મ થવો જોઈએ નહીં. આને પરીક્ષિત કહેવાય. ક્ષીણ થાય એ તો થવાની જ છે, કોઈ પણ સ્થિતિ કાયમ તો રહેવાની નથી, પણ નવી ઊભી કરીને જાય, નવા કર્મો બાંધીને જાય, નવા આગામી અનેક ભવો સુધી તંતુ બાંધીને જાય, એને સંતતિ કહે છે. કર્મની સંતતિ તો શું કામનું? એ તો મરી ગયો પણ એની પ્રજા મૂકી ગયો, હવે આને સંભાળશે કોણ? આપણે ઘણી વાર કહીએ છીએ ને કે આ નાના નાના છોકરાઓ મૂકી ગયા, હવે આને કેમ ઉછેરવા, મોટા કરવા. એમ આ કોઈ પણ મિથ્યા પ્રવૃત્તિ આવે એની સંતતિ મૂકીને જાય, એ આ ભવમાં ને પરભવમાં નડે. તો સત્ય જ્ઞાનની પ્રતીતિનું લક્ષણ એ છે કે જે મિથ્યા પ્રવૃત્તિ ઉદયમાં આવી છે પૂર્વના કર્મબંધના કારણે, એટલે કે પૂર્વના અજ્ઞાનના કારણે, એ પરીક્ષિત થાય. પરીક્ષિત થાય એટલે મૂળ સહિત હંમેશને માટે જાય, એનું કોઈ નવું પરિણામ હવે બચે. બહુ મહત્વની વાત મૂકી છે જ્ઞાનીઓ. આને કહે છે ક્ષપક શ્રેણી. જે વસ્તુ છે એ મૂળથી જવી જોઈએ. જૈન દર્શનની અંદર જ આ શબ્દ મૂક્યો છે અરિહંત. અરિને હણના, અને કૃપાળુદેવે પણ આત્મસિદ્ધિમાં શબ્દ મૂક્યો મોહનીય કર્મ માટે, હણાય તે કૌપાઠ, શાંત થાય નહીં. આ મોહનીય કર્મ તો હશે, તો એ કર્મોની અનંત પરંપરા કરશે. માટે હણી જ નાખવાની મૂળથી. અરિહંત, સાચા આત્માના શત્રુ જો કોઈ હોય તો આ વિભાવ ભાવ છે, વિષય કશાય. આને જેણે હણી નાખ્યા છે અંતર શત્રુઓને, આભ્યંતર શત્રુઓને જેણે મૂળથી ખલાસ કરી નાખ્યા છે. બહારનો શત્રુ તો આજ શાંત પડે તો કાલ પાછો જાગે, પણ મૂળથી નાખ્યા હોય. ખેતરને ક્યારેક સાફ કરવું હોય ત્યારે ખેતરની અંદર આગ લગાડે, એક પણ બીજ રહેવું ન જોઈએ કે જે ઘાસના રૂપમાં કે નડતરના રૂપમાં કે જેને પેલું કહે છે ને એને કરવું પડે નિંદામણ. બિનજરૂરી કોઈ પાક એથી કરીને ધરતીને ખાઈ ન જાય, સળગાવી નાખે, ત્યારે જ ખેતર સાફ થાય છે. એમ કર્મનું બીજ આ જીવનમાં ન રહે. આ સત્ય જ્ઞાનની પ્રતીતિ આ છે કે મિથ્યા પ્રવૃત્તિ પરીક્ષીણ થાય, માત્ર સમાપ્ત થાય એમ નહીં, પરીક્ષીણ થાય. એ પ્રવૃત્તિના પરિણામે નવું કોઈ બીજ ઉત્પન્ન થાય નહીં. એવી રીતે ઉત્કૃષ્ટ પ્રકારે ધ્યાન કરીને પોતાના શુભ ચિંતનની સાધનાના આધાર ઉપર એ પ્રવૃત્તિના બીજને સમાપ્ત કરે, જેથી કરીને ફરી એ ઉદયમાં આવી શકે નહીં, ફરી ઉગી શકે નહીં. મિથ્યા પ્રવૃત્તિનો હંમેશને માટે નાશ કરવો. એની કોઈ સંતતિ, એની કોઈ પરંપરા અમારે જોઈતી નથી. કર્મની કોઈ પરંપરા જોઈતી નથી. પરીક્ષિત થાય એ જ સત્ય જ્ઞાનની પ્રતીતિનું ફળ છે. અને છેલ્લે સરસ એક વાત મૂકી દીધી, મિથ્યા પ્રવૃત્તિ કંઈ પણ ટળે નહીં તો સત્યનું જ્ઞાન પણ સંભવે. મિથ્યા પ્રવૃત્તિ કંઈ પણ ટળે નહીં, જરાય ઓછી ન થાય. કસાયની પ્રવૃત્તિ, વિષયની પ્રવૃત્તિ, સંસારની પ્રવૃત્તિ, અસદ પ્રવૃત્તિ જરાય ઓછી ન થાય, હોય એવો ને એવો રહે. અને રોજ પાછો સ્વાધ્યાય કરે, સત્સંગ કરે, ધર્મ કરે, વ્રત કરે, તપ કરે, પડિકમણા કરે, સામાયિકો કરે, બધું કર્યા કરે, પણ મિથ્યા પ્રવૃત્તિ કંઈ પણ ઓછી ન થાય. 30 વર્ષનું ધર્મજીવન ને 40 વર્ષનું ધર્મજીવન ના કર્યું, પણ મિથ્યા પ્રવૃત્તિ ઓછી થઈ એના જીવનમાંથી? તો કે કંઈ પણ ટળી નહીં, એ તો હતી, અને કેટલીક વાર તો રંગ ચડે બરાબરનો. પછી તો પોતાની સ્થિતિ આમ જરા સારો ડાયો ને ધાર્મિક ને કહેવાતો હોય ને, એટલે આમાં તો એ ચડે. પછી વધારેમાં વધારે ક્રોધ જોવો હોય તો ધર્મસ્થાનમાં. એક તો બધા તપસ્વી ભેગા થયા હોય, બધા સમતાના અવતાર ભેગા થયા હોય, એટલે વધારેમાં વધારે ક્રોધ, જરાય સહન શક્તિ ન હોય, જરાય નહીં. ક્યાંક આઘો પાછો કોક બેસે તોય ઉકળી ઉઠે, ક્યાંક જગ્યા આમ તેમ થાય તોય ઉકળી ઉઠે. લ્યો, આવી સાદી સાદી વાતમાં કાંઈ નહીં લેના નહીં દેના, કોઈ મહત્વ જેનું નથી. એની અંદર એનો સ્વભાવ જરાય શાંત નથી, જરાય સ્થિર નથી. એ તો જાણ્યું અત્યારે ધર્મ કરવા બેઠો છે ને મોક્ષ લઈ લઉં છે, મારો કોક મોક્ષ લઈ જાય છે. અરે તું મિથ્યા પ્રવૃત્તિમાં છો, તારી કાંઈ ટળી નહીં, શું તું શું લઈને બેઠ, ભૂમિકા શું છે તારી? મિથ્યા પ્રવૃત્તિ કંઈ પણ ટળે નહીં તો સત્યનું જ્ઞાન પણ સંભવે નહીં. સાંપ્રદાયિક ધર્મસ્થાનમાં આપણે જઈએ ત્યારે જોઈએ કે કસાઈનું સ્વરૂપ કેવું હોય છે. એક વહીવટકાર ઊભો હોય, એક વ્યવસ્થાપક ઊભો હોય, એ બધા આમ જાણી કમાન્ડરના રૂપમાં હોય ને, તોરી મગજના. હે, તમને કીધું નહીં આ નહીં જવાનું, તમે આમ ભાઈ આજ આમ કરો તેમ કરો, ગમે તેનું માન અપમાન કાંઈ બોલવામાં વિવેક ને કાંઈ નહીં. બસ એ સમજે હું સ્વયંસેવક છું એટલે શું શું છું, અને કમિટીનો મેમ્બર છું એટલે જેની માથે મુગટ પહેરાઈ ગયો, અને એમાં જો ટ્રસ્ટી થયો તો ચક્રવર્તી. પણ ચક્રવર્તી એ શાંત ભાવમાં હતા પ્રભુ, મુશ્કેલીનો કોઈ પાર નથી. અને વધારેમાં વધારે ભય સ્થાન હોય તો અહીંયા છે, કારણ કે સત્ય જ્ઞાનની પ્રતીતિ નથી. સાધનાની લાયકાત ઉપર આગળ નથી વધ્યો, અહંભાવની લાયકાત ઉપર મુશ્કેલી છે. ગુણ ન હોય, ગુણ આધારિત વ્યવસ્થા ન હોય, અને વંશ આધારિત હોય, સંબંધ આધારિત હોય, ધન આધારિત હોય, અહીંયા શું થાય? બીજું અહીંયા ધર્મ ક્યાં રહે? કેમ કે એ તો સંસ્કાર આધારિત છે. ધર્મ છે એ તો આ સત્યની પ્રતીતિના આધાર ઉપર છે. એની ધર્મની ઓળખાણ તો સમતા છે. મિથ્યા પ્રવૃત્તિ કંઈ પણ ટળે નહીં તો સત્યનું જ્ઞાન પણ સંભવે નહીં. એ ભલે ને ગમે એટલું પોતાને જ્ઞાની માનતો હોય. અને આ જ સ્થિતિ માત્ર શ્રાવકોની, ગૃહસ્થીઓની હોય છે એવું નહીં, સાધુઓની, સંન્યાસીઓની આ જ સ્થિતિ હોય છે. જેમ જેમ એ ધર્મની અંદર આગળ વધે છે એમ એની મિથ્યા પ્રવૃત્તિનું પ્રમાણ વધારે હોય છે. એ કોઈને ટોલરેટ ન કરી શકે. એનો અહમ ઉછળતો હોય, એનું અભિમાન છલકાતું હોય, ક્યાંય શાંત, ધીર, ગંભીર, અગાધ સંયમની ધારા જ્યાં વહેતી હોય, પ્રશાંત વાહિતા હોય જ્યાં, એવું તો જોવા જ નથી મળતું. કે જેના પ્રભાવથી શાસ્ત્રકારો લખે કે અહિંસાનું શ્રેષ્ઠ સ્વરૂપ શું? અહિંસાનું શ્રેષ્ઠ સ્વરૂપ તમ સન્નિધિ, એવા અહિંસાવાળા પુરુષના સાનિધ્યમાં જન્મજાત વેર રાખનારા પશુઓ પ્રાણીઓ પણ એની હિંસક વૃત્તિ છોડી અને મૈત્રી ભાવથી વર્તે. આ હિંસા કરતો નથી નહીં, એ આપણી વ્યાખ્યા છે. કે ચરવડાથી પૂંજીને બેઠો, હવે જરાય કઈ એક આમ મુક્તિ બાંધી દીધી, બસ કઈ અમે આ અહિંસક, અહિંસાની પ્રતિષ્ઠા નથી. અહિંસાની પ્રતીતિ શાસ્ત્રમાં આપી છે કે જેની વિદ્યમાનતામાં જન્મજાત વેરવાળા આવા પ્રાણીઓ, તિર્યંચના જીવો, સાપ અને મોર, કૂતરા અને બિલાડા, વાઘ અને બકરી, આ બધા બાજુમાં હોય અને મૈત્રી ભાવે રહીએ. કા તો કે અહિંસક પુરુષ બેઠો છે, અહિંસક પુરુષ બેઠો છે. એવા આપણા ધર્મના સ્થાન હોવા જોઈએ કે શાંત, ગંભીર, સંયમવાનશીલ એવા મહાત્માઓ બેઠા હોય તો ત્યાં વ્યવસ્થાની શું જરૂર પડે. અને એમાં એવો વ્યવસ્થાપક જેને સ્વયંસેવકનો જ મદ હોય, એને કોઈ જ્ઞાન આવી રહ્યો તો કે સંબંધ નથી. બહુ મુશ્કેલી છે, ઘસાતો જાય છે ધર્મનો પ્રભાવ, ઘસાતો જાય છે. પ્રભાવ આધારિત હોય, પ્રચાર આધારિત નહીં. અહિંસાનો પ્રચાર એ નથી કરતા. મહાવીરની ઉપસ્થિતિ જ એવી છે કે ચાર જોજન સુધીમાં ક્યાંય હિંસા ન થાય. મહાવીર 2500 વર્ષ પહેલા થયેલા અને શ્રીમદ રાજચંદ્રજી 125 વર્ષ પહેલા થયેલા. ધરમપુરના જંગલમાં 1 મહિનો રહ્યા. લખે છે ઇતિહાસકારો, એના ચરિત્રકારો લખે છે કે ધરમપુરમાં રોજ બ્રિટિશરોને ત્યાં શિકાર કરવા માટેનું સ્થાન, ગુજરાતના બધા અંગ્રેજ અમલદારને, એ ધરમપુરના જંગલો. પણ કૃપાળુદેવ જ્યાં સુધી ધરમપુરમાં વિદ્યમાન હતા, એમની સ્થિરતા હતી ત્યાં સુધીમાં, ઓલાને રોજ શિકાર કરવા જાય પણ એકેય શિકાર મળે 1 મહિના સુધી. રણછોડભાઈએ જેના ઘરે ગયા હતા એને નોંધ કરી છે. અને ઓલો બ્રિટિશ અમલદારે એને, આ તો અધિકારી હતા, એટલે પૂછ્યું કે આ કેમ બને છે? તો કે કંઈ તમે એમાં કંઈ તમારું કામ નહીં, તમે તમારું ભેજું નહીં ચાલે, પણ એક મહાત્મા આવ્યા છે આપણી ભૂમિમાં, એક મહાત્મા પધાર્યા છે, અને તમે રોજ ગમે એટલું આયોજન કરો પણ તમને શિકાર મળશે, હિંસા થઈ ન શકે. કેટલો પ્રભાવ આપણે ધર્મ આજે પ્રચારથી કરવો છે, બસ ડીમ ડીમ કરવા છે. અને પ્રચારના જેટલા માધ્યમ છે એ માધ્યમથી હું બહુ મોટો છું અને મારું ઘણું સારું છે એને માટે તેને એક તક છોડવી નથી. ગમે ત્યારે ટીવી જુઓ, હું બેઠો જ છું તમને બોધ દેવા માટે. રેવા દે ને ભાઈ. પ્રચારથી તત્વની પ્રસારણા ન થાય, પ્રભાવથી થાય. એક મહાત્મા બેઠા છે, એની સન્નિધિથી એક તીર્થંકરની વિદ્યમાનતા, એક જ્ઞાની પુરુષની વિદ્યમાનતા, અને જે શાંતિનું સામ્રાજ્ય પ્રવર્તે છે, એ શાંતિના હજાર પ્રચારકોને બોલાવીને એના સેમિનાર કર્યા હોય તો પણ શાંતિનું અવતરણ થાય નહીં, શક્ય નથી. પેમ્પલેટ વેચ્યા હોય, શાંતિ અને સમાધિની પુસ્તિકા ઘરે ઘરે આપી દીધી હોય તો ન થાય. એક સંત જોઈએ. એટલે જ મહર્ષિ અરવિંદને જ્યારે પ્રશ્ન કર્યો કે તમે આ દેશના લોકોનું સુખ માટે, શાંતિ માટે, સ્વતંત્રતા માટે લડતા હતા, ક્રાંતિકારી હતા, તમે આ બધું છોડીને આ ક્યાં બેસી ગયા પોંડિચેરીમાં અને એકલા યોગની સાધના કરવા બેઠા? આમાં લોકોનું કલ્યાણ કેવી રીતે થશે? એટલે એણે જાજી ચર્ચા ન કરી, એક જ વાક્ય એક, ઇન વન મેન્સ પરફેક્શન લાઈઝ ધ સાલ્વેશન ઓફ મિલિયન્સ. એક જ માણસ પૂર્ણતા પ્રાપ્ત કરશે તો કરોડો લોકોનું એમાં કલ્યાણ છે. એક જ માણસ પૂર્ણતા પ્રાપ્ત કરશે, એક જીવ આત્મામાંથી પરમાત્મા થશે તો કરોડો આત્માઓની સુખ શાંતિ અને સમાધિનું એક કારણ છે. એના આધાર ઉપર આ અરિહંતની પરંપરા છે, આ શાસનની. જૈન દર્શન અરિહંત ઉપર છે કે એક પરફેક્શનમાં આવે છે, એનું શાસન આગામી કાળ સુધી અનંતા જીવોને કલ્યાણનું કારણ છે. એકે પૂર્ણતા પ્રાપ્ત કરી છે અને હજારો અધૂરિયા ભેગા થાય તો કોઈનું કલ્યાણ નહોતું, એનું તો ન જ થાય પણ કોઈનું નહોતું. સૂત્ર તો સમજવા જેવું છે. એકની પૂર્ણતા અનંતની મુક્તિનું કારણ છે. આવો પરમાર્થ માર્ગનો નિયમ છે. શાસ્ત્રકારોએ તો કહ્યું કે એક તીર્થંકરના જન્મ કલ્યાણકો આપણે ઉજવીએ છીએ. ચેવન કલ્યાણક, જન્મ કલ્યાણક, દીક્ષા કલ્યાણક, કેવળ જ્ઞાન કલ્યાણક અને નિર્વાણ કલ્યાણક. શું કામ? તો કે એક પુરુષની પૂર્ણતા આખા જગતના ચારે ગતિના જીવોની સાતાનું કારણ છે. પૂજાની ઢાળમાં આવે કે શુભ લગ્ને જીન જન્મિયા નારકીમાં ઉદ્યોત. ભગવાનનો જન્મ થાય ત્યારે કોઈ સમય નારકની અંદર ક્યારેય દુઃખ વિહીન નથી, એવા નારકીના જીવોને પણ એક સમય માટે સાતાનો અનુભવ થાય. ક્યારે થાય? તો કે જ્યારે તીર્થંકરનું અવતરણ થાય ત્યારે. નારકીના જીવોને સપને પણ કલ્પના નહીં, એ શક્યતા જ નથી. નારકીની વ્યવસ્થા જે છે કે એક સમયનું પણ જ્યાં સુખ નથી, એને પણ એક સમય સુખનો અનુભૂતિ થાય, વેદન થાય, ભગવાનનો જ્યારે જન્મ થાય છે ત્યારે. આવા એક પુરુષ, એની પૂર્ણતા આત્મા જ્યારે પરમાત્મા બને છે, સમસ્ત જગતનું કલ્યાણ એની અંદર એની પૂર્ણતામાં છે. મિથ્યા પ્રવૃત્તિ કંઈ પણ ટળે નહીં તો સત્યનું જ્ઞાન પણ સંભવે નહીં. જો કંઈ આપણે રોજનું જ્ઞાન પ્રગટ લઈએ, મેળવીએ, ઉપાસના કરીએ, પણ જો મિથ્યા પ્રવૃત્તિ ટળે નહીં, મિથ્યા ભાવ પ્રવૃત્તિ એ જો ટળે નહીં તો સત્યનું જ્ઞાન છે એવું કહેવું. એટલે શાસ્ત્રકારોએ સૂત્ર મૂક્યું, જ્ઞાનનું ફળ વિરતિ છે. એ અધર્મના કાર્યોથી, એ વિભાવના કાર્યોથી એ પાછો ફરે, એ જ્ઞાનનું ફળ છે. જો પાછો ન ફર્યો હોય તો એ જ્ઞાનનું ફળ નથી. જ્ઞાનનું ફળ વિરતિ છે. વિભાવના કાર્યોથી, વિભાવના પરિણામથી જે જીવ પાછો ફરે છે, એટલી જ એની મનસ્થિતિ તો હવે પાછો ફરવાની થાય છે. એટલે ઉદાસીન થાય છે, વૈરાગ્ય આવે છે, હવે જેટલું કરવું પડે છે એટલું જ કરે છે, બાકીનું બધું જેટલું ટાળી શકાય એટલું ટાળે છે. આ એનું લક્ષણ છે કે સત્યનું જ્ઞાન એને થયું છે એટલે એ અસત્યનું આચરણ હવે કરવામાં પાછો ફરે છે, ખચકાય છે, અચકાય છે, એને બ્રેક લાગે છે. કોઈ બહારનું પરિબળ નથી, અંદરનું પરિબળ. આ જ્ઞાન છે ને એની જ્યોત છે, એની દ્રષ્ટિ છે જ્ઞાનની, એ એને દેખાડે છે કે આ ન કરતું, આ અટકી જા, થોભ, હે જીવ, આ ક્લેશરૂપ સંસાર થકી હવે વિરામ પામ, વિરામ પામ. એમ માઇકની અંદર સતત ઉદ્ઘોષ નથી થતો, અંદરથી એને અંદરથી આવે છે, રણકાર આવે છે, ફણકાર આવે છે કે ક્યારે હવે અમારો સંસાર ટળે, ક્યારે આ પ્રવૃત્તિથી હું વિરામ પામું. કારણ સત્યના જ્ઞાનનો આ પડઘો છે. જેટલે અંશે હોય, જીનેશ્વર કે છે કે બધું પૂર્ણ કઈ પેલે વખતે નથી હોતું, પણ જેટલે અંશે સત્યનું જ્ઞાન થાય તેટલે અંશે એની મિથ્યા ભાવની પ્રવૃત્તિ મટે. અને જો એક ડિગ્રી પણ એમાં ફેરફાર ન પડે તો સમજી લઉં કે એનું કોઈ જ્ઞાન છે, એને જ્ઞાન સાથેનો કોઈ આત્મસાતનો સંબંધ નથી, એનું ભાષા જ્ઞાન છે. એટલે કૃપાળુ દેવે તો આવી બધી ઓળખાણ આવા પત્રોમાં પણ આપી છે, પણ આત્મસિદ્ધિની અંદર તો મંત્રના રૂપમાં આપી છે. સકળ જગત તે એઠવ અથવા સ્વપ્ન સમાન તે કહીએ જ્ઞાની દશા બાકી વાચા જ્ઞાન. જો જગતની અંદર રસ લાગ્યો, રુચિ લાગી, સ્વાદ લાગ્યો, એઠમાં સ્વાદ નો હોય, અને સ્વપ્નવત છે, આ વાસ્તવિક નથી, ઝાંઝવાના જળ જેવું છે, આ વાસ્તવિક નથી, આ તૃષા ન છીપાવે, આ સુખ કદાપી ન આપી શકે જગત અને જગતના સંયોગો. સ્વપ્નવત છે, સ્વપ્નની અંદર ગમે તેટલા પદાર્થોને પદવી મળે એ મારા સુખનું કારણ ન બની શકે, એ જેમ સત્ય છે એમ આ સંસાર સ્વપ્નવત છે. તે કહીએ જ્ઞાની દશા, આ એની જ્ઞાનની પારાસિસી છે કે એનામાં સમજણ છે, એ કંઈક સમજ્યો છે, પદાર્થને સમજ્યો છે, તત્વને સમજ્યો છે, વિતરાગ પરમાત્માનો બોધ છે, એનું એને પરિણમન થયું છે, સમજણની પરિણતિ છે બોધની. બોધ સાંભળવાથી સમાપ્તિ થતી નથી, પણ જ્યારે એનું મનન ચિંતન થાય અને એ જ્યારે પોતાના આત્માને સ્પર્શે અને પરિણમન થાય એટલે આ બોધની ફલશ્રુતિ છે વિરતિ. હવે સંસારના કાર્યોથી જીવ પાછો ફરે છે. બીજો પ્રશ્ન છે, દેવલોકમાંથી જે મનુષ્ય આવે તેને લોભ વધારે હોય એમ જે કહ્યું છે તે સામાન્યપણે છે, એકાંત નથી. એટલે કોઈ પણ વાતને અહીંયા જ્ઞાની એકાંતે લેવાની ના પડે, પણ બહુધા આવું બને. સામાન્ય રીતે જીવ અજ્ઞાની છે અને પૂર્વના સંસ્કારો એને જોર કરતા જ હોય, તો જે નજીકના સંસ્કાર લઈને આવ્યો હોય, જે હજુ સંસ્કાર ખતમ થયા નથી, તો એવા સંસ્કારોનું જોર વધારે હોય, તો ચારેય ગતિના જીવોની અંદર એક વિશેષ વિશેષ પ્રકારનો સંસ્કાર હોય છે કે દેવગતિના જીવોને લોભની સંજ્ઞા વધારે હોય છે, વધારે લોભી હોય છે. જો આપણને એમ થાય કે જ્યાં બધું સુખ છે ને બધી સામગ્રી મળે સૌથી વધારે લોભિયા ક્યાં? દેવલોક. અને મનુષ્ય લોકમાં જેમ ધંધા, જેમ ધનિક વધારે એમ વધારે લોભિયા. જેટલો પૈસો મળે એમ છૂટે નહીં, એને પકડી રાખે. અરે કાલ તારી પાસે 5,000 જ હતા ને આજે તું 50 લાખનો સ્વામી છું, શું કામ માથા કૂટ કર, દઈ દે મૂકને લપકે, તારી પાસે તો કઈ હતું નહીં ને. જ્ઞાનીઓ તો સમજાવે છે કે શું લઈને આવ્યો. તો જ્યારે જ્યારે વિચાર થાય ધનની પકડ થાય ત્યારે એટલો જ વિચાર કરવાનો પરિગ્રહની પકડ વખતે કે શું લઈને આવ્યો હતો, તો શું કામ માથાકૂટ કરસ, તું છોડી દે, કઈ નહોતો લાવ્યો અને બધું મળ્યું છે. પણ એનો આવે લોભના સંસ્કાર એના એટલા બધા છે. તો દેવ ગતિની અંદર લોભના સંસ્કાર વધારે છે, મનુષ્ય ગતિમાં માનના સંસ્કાર વધારે છે. મરી જાઓ ભૂખે મરું, અકડાઈ ન છોડે, હળગી મરે પણ પોતાની વાત ન છોડે. આવો મનુષ્ય ભવ અને જીવ દઈ દે નાની નાની બાબતમાં, ભજિયારી બાબતમાં તકરાર થઈ તો ઓલી મરી ગઈ. અરે મારી બાઈ ભજીયા તો જેટલા આપણે જીવશો ઘણા ખાશો, મણ ભરકે પણ કઈ રહેતું નથી. નાની નાની વાતમાં મને અહીંયા જવાનો દીદી, મારા પિયરમાં આવો પ્રસંગ લ્યો આઈ લો. કોને ખબર ક્યાં જીવ રોકાય છે? માન કસાય મનુષ્યને. કૃપાળુ દેવને કહેવું પડ્યું કે જગતમાં માન ન હોત તો મોક્ષ નહીં હોત. એક એક કુટુંબની અંદર ચાલતા વિખવાદ, ચાલતો અસંતોષ, આ બધાનું કારણ એનો માન કસાય. પછી જેવો જેવો સંયોગ એવા એના કસાયનું સ્વરૂપ ઓળખતા આવડવું જોઈએ કે આ બીજું કાંઈ નથી, આ માન કસાયની મમત સિવાય વાતમાં કાંઈ મહત્વ નથી. થોતરા જેવી વાતની અંદર બોલીને બગાડો માં, કવિ કહે છે કે ફોતરા જેવી વાતમાં બોલીને બગાડો, આમાં સુકામ પણ નકામો. જે વાતનું મહત્વ જે ક્ષણે છે એ પછી કલાક પછી ખબર પડશે કે એનું કોઈ મહત્વ છે જ નહીં. જો શાંતિ રાખી હોત તો એની મેળે પતી ગયું હોત. માન કસાય મનુષ્ય યોનિમાં, એના સંસ્કારો વધારે હોય છે. વૃત્તિ, આ વૃત્તિ હોય છે માનની. તિર્યંચમાં માયાની વૃત્તિ બહુ હોય છે ક્ષેત્રે, કેમકે એને તો પોતાના બચાવના બીજા કોઈ સાધન નથી, એટલે એ માયા કરી શકે છે. અને નારકીમાં ક્રોધ, એ સિવાય કંઈ નથી. સતત માર પડતા હોય, સતત દુઃખ, સતત વ્યાધિ, સતત ઉપસર્ગ થતા જ હોય તો તે સમયે જીવ રાતો પીળો. નારકીનો જીવ જેટલો સમય એનું આયુષ્ય હોય એટલો ક્રોધમાં જ હોય. આ ચાર મૂળભૂત કસાઈની વૃત્તિઓ જીવની અંદર, એ ભવસ્થ વૃત્તિ કહેવાય, જીવી એની ગતિ મળી એવા એના સંસ્કાર. એની અંદર બાકીના બધા વધતા ઓછા હોય. તો અહીંયા પ્રશ્ન કર્યો છે એટલે કૃપાળુદેવ કહે છે કે કદાચ કોઈ જીવ બહુ લોભ્યો હોય તો દેવલોકમાંથી આવ્યો હશે એવું માની લેવું. જીવને મજા આવે આવું કહીએ તો, પણ આ પતન છે તો દેવલોકમાંથી આવ્યો છું એટલે હવે નક્કી સમજી લેવાનું છે કે હવે અહીંથી ગતિ નરક તરફ છે, પાછો દેવલોકમાં નહીં જા, કેમકે લોભ તો ચાલુ ને ચાલુ છે અને લોભીઓ કોઈ દી દેવલોકમાં જાય નહીં. તો કે છે એકાંત નથી એટલે જે કંઈ આ બને જીવના, જેમ ક્રોધાદિ તરતમ્યતા સર્પાદિકની માય, પૂર્વ જન્મ સંસ્કાર તે જીવ નિત્યતા થાય. જીવના સંસ્કારો કયા કયા નજીકના ભાવ થયા છે, કેવા કયા સંજોગોમાંથી આવ્યા છે, કેવા કેવા કર્મો સંચિત છે, કેવા કેવા કર્મો એને ખપાવ્યા છે અને બેલેન્સમાં પડ્યા છે, આ બધા પરિબળ, આ બધા પાસા આ જ્ઞાનીનો વિષય છે. જન્મ સામાન્ય રીતે અણસાર ઉપરથી એમ કહી શકે, આપણે પણ કોઈનું જાણતા ન હોય પણ આપણે કંઈક મને ખબર નહીં પણ મોઢું જોયું એટલે એમ થયું કે ઓલાનો દીકરો હોવો જોઈએ, ખબર નથી કંઈ પણ અણસાર મેળો, એમ આ જીવના વ્યવહારના અણસાર ઉપરથી ખબર પડે કે આ મહાપુરુષ ક્યાંથી આવ્યા છે. ક્યાંથી આવે છે ખબર પડે, પૂર્વની એમની પર્યાયો કેવી હશે એ ખબર પડે. પણ એ બધી આપણે પાડવી નથી કોકની, આમાં તો પોતાની પાડવાની. જો આપણને વારંવાર આવા ભાવ થાય તો એમ થાય કે જરૂર ઘણે નથી કહેતા, ખાલી દુકાળમાંથી આવ્યો લાગે છે, અક્રંત્યાની જેમ ખાય છે, પૂર્વમાં કઈ ખાધું જ નહીં હોય એટલા તો કૂતરાનો ભાવ લાગે છે. આનું આમ ભસભસ કર્યા જ કરે, વાતે વાતે ભસભસ ભસભસ કરે, બડબડ કરે છે એટલે કરે. આપણે કોઈના ઉપરનું આવું કરવા કરતા આપણને થવું જોઈએ કે મને વારંવાર આવી વૃત્તિઓ વિચલિત થયા કરે છે, જરૂર હજી આપણી યાત્રામાં હજી કંઈક તિર્યંચના સંસ્કાર બહુ મોજૂદ છે. એટલે માત્ર એટલે જ્ઞાની કહે છે કે આવો મનુષ્ય બહુ મેળો છે, હવે કંઈક ઉર્ધ્વીકરણનો માર્ગ પકડ અને હવે એ પાછું ગતિનું ચક્કર અને ભ્રમણ એમાંથી નીકળ. જો સત્યનું જ્ઞાન થાય તો એને પોતાની આ સમજ પડે. એક નાનો પત્ર છે લઈને વાત પૂરી કરીશું. 611 મુંબઈ અષાઢ સુદ એકમ રવિવાર 1951. અમુક વનસ્પતિની અમુક ઋતુમાં જેમ ઉત્પત્તિ થાય છે તેમ અમુક ઋતુમાં વિપરિણામ પણ થાય છે. સામાન્ય રીતે કેરીના રસ સ્પર્શનું વિપરિણામ આદ્રા નક્ષત્રમાં થાય છે. આદ્રા નક્ષત્ર પછી જે કેરી ઉત્પન્ન થાય છે તેનો વિપરિણામ કાળ આદ્રા નક્ષત્ર છે એમ નથી, પણ સામાન્યપણે ચૈત્ર વૈશાખ આદિ માસમાં ઉત્પન્ન થતી કેરી પરત્વે આદ્રા નક્ષત્રે વિપરિણામી પણ સંભવી છે. રસ વિરસ થાય એનું વિપરિણામ પૂતગલનું થાય એટલે એ વસ્તુ બગડે, ચલિત રસ કહેવાય. એટલે એને માટે થઈને એ રોગનું કારણ બને, એમાં હિંસા થાય, એની અંદર જીવોની ઉત્પત્તિ થાય, જેમ એકવાર વિકૃતિ થાય એટલે એની અંદર આ પ્રકારના પરિણામ. એટલે સામાન્ય રીતે કેરીની બાબતમાં આપણે ત્યાં એવું કથન આવે છે કે આદ્રા નક્ષત્રની અંદર કેરીનો ત્યાગ કરવો, કેમ કે આ ઋતુ છે એ ઋતુનું પરિણામ, કાળનું કેટલું પરિણામ છે જુઓ, કે અમુક વસ્તુ અમુક ઋતુમાં ઉત્પન્ન થાય. શિયાળામાં જ ઘઉં ઉત્પન્ન થાય, અમુક સમય જ શેરડી થાય, અમુક સમય જ બોર થાય, અમુક સમય જ ફળ થાય, તો ઋતુનું પરિણામ છે, આપણી ઈચ્છાનું પરિણામ નથી. આપણે કઈ બીજ નાખીએ એટલે ન થાય, કઈ અનુકૂળ ઋતુ ન હોય તો ન થાય. ઋતુમાં બદલાવ આવે તો કે પાક નિષ્ફળ જશે, કારણ કે એ નિસર્ગનો નિયમ છે કે ઋતુ અનુસાર, તો એનું ઉત્પત્તિ પણ જેમ ઋતુને કારણે છે એમ એની અંદર વિકાર પણ થાય એ પણ ઋતુના કારણે છે. તો એવું ઋતુના કારણે છે એટલે કેરીના રસનું વિપરિણામ થવાનો કાળ ઋતુની અપેક્ષાએ જે જ્ઞાનીઓએ મૂક્યો છે તે આદ્રા નક્ષત્ર મૂક્યો છે, કે આદ્રા નક્ષત્રની અંદર જે ચૈત્ર અને વૈશાખ માસમાં જે કેરીના મોર તૈયાર થયા છે એ કેરી તૈયાર થઈ જાય પછી એ કેરીની અંદરનો વિપરિણામનો કાળ કયો, તો કે એ વિપરિણામનો કાળ એનો આદ્રા નક્ષત્ર, 2-2.5 મહિનાનો સામાન્ય ગાળો હોય છે કે ત્યાર પછી એ રસ ચલિત રસ એની અંદર વિકાર થઈ જાય. એવી પ્રકારનું જ્ઞાનીઓએ અનુભવના આધારે આ બધા મૂક્યું છે કે માત્ર આદ્રાનું જ કીધું છે એવું નહીં, આપણે તો મગજમાં એટલું બધું છે ઓઘ સંજ્ઞા છે ને, એટલે આદ્રા નક્ષત્ર આવ્યા છે કેરીનો ત્યાગના પાટિયા મારી દે, દેરાસરમાં અપાસરમાં જય જયકાર કરીને રાડુ. અને મુખ્ય મહુડી હોય ને એનું કામ તો એ જ કે જાણી પોતે ધર્મનો ઉદ્ઘોષ કરે, એક કાલથી આદરા બેસે છે ઉપયોગ રાખજો, તું શાંતિ રાખ એટલે ઘણું છે. જ્ઞાનીઓએ તો વાસી રસોઈમાં પણ વિપરિણામ થાય છે કે આજનું આવતીકાલે રાંધેલું ધાન ખાવું, આ વિપરિણામ છે. 15 દિવસ પછી મીઠાઈઓની અંદર વિપરિણામ થાય છે, દૂધ દહીંની અંદર 2 દિવસમાં વિપરિણામ થાય છે, પાણીથી બાંધેલ થેપલા અને દૂધથી બાંધેલ થેપલા એમાં ફરક હોય છે. બધાય કાળ કીધા છે, ઉકાળેલા પાણીનો કાળ કીધો છે, એકેય યાદ ન હોય, એકેય જાણતો ન હોય, કયું જાણે? આદ્રા નક્ષત્ર. ઈ સિવાયનું કઈ નોલેજ નહીં, અને પોતે મહાન ધર્મી હોય એમ સૌથી ખબર છે ને, કાલથી આદરા બે છે. અરે પણ તું અત્યારે વાસી ખાઈને આવ્યો છે, કાલના ભજીયા ખાધા છે, પાછો મને તો આદરા નક્ષત્રની વાત કરશે. તારા ઘરની અંદર તો જો ફ્રીજમાં ને અથાણામાં કેટલા પૈડા છે ને, કેનો કાળ પાકી ગયો છે અને કેનું વિપરિણામ થયું છે એ તો ખબર નથી, થોકો જાય છે. 6-6 મહિના પહેલાનો ફ્રીજનો શિખંડ લઈને સ્ટોરમાંથી લાવીને ખાસ, ત્યાં તને એકે નક્ષત્ર નડે છે કે નથી નડતું? વિપરિણામ થાય, ઋતુના કારણે થાય, કાળ પ્રમાણે થાય, દરેકના કાળ છે. પણ એ બધું કાળ આ કરવું ન હોય, આ બધું આવા જે ઉપદેશી આવે ને એટલે કોકે પૂછ્યું છે એટલે કૃપાળુ દેવ એને સમજ આપે છે. એ કહે છે કે ચૈત્ર એટલે કે ચૈત્ર પછી આદ્રા નક્ષત્ર પછી જે કેરી ઉત્પન્ન થાય એમાં કઈ એમાં વિપરિણામ આદ્રા નક્ષત્રમાં થાય નહીં. તો કેટલાય પ્રદેશો એવા હોય, કેટલાય ક્ષેત્ર એવા હોય કે એની ઋતુ પ્રમાણે એનું કેરીનું ફળ એનો કાળ જુદો હોય, તો જે હિન્દુસ્તાનમાં જ લાગુ પડે એ બીજે ન પડે. તો પછી પણ આ સમજે નહીં, આને આદરા સિવાય કઈ નહીં, આ પંચાંગ કાઢીને કાઢ્યા, આને ઋતુનું જ્ઞાન તો છે નહીં, એની ક્યારે એનું બીજ થયું કે એનું ફલિત થાય છે એવું કાંઈ ન હોય. એટલે કૃપાળુ દેવ અહીંયા સમજાવે છે કે એવું સામાન્યપણે છે, પણ આદ્રા નક્ષત્ર પછી જે કેરી ઉત્પન્ન થાય એનો વિપરિણામ કાળ આદરા નક્ષત્ર છે એમ નથી, તો શાસ્ત્રને આવી રીતે અર્થઘટન કરીશ? માં શાસ્ત્રનું અર્થઘટન આમ નથી. શાસ્ત્રનું અર્થઘટન તો સામાન્ય ચૈત્ર વૈશાખનો જે ફાલ છે એને સંદર્ભમાં છે, અને ચૈત્ર વૈશાખનો ફાલ તો જે ભૂમિમાં જે ક્ષેત્રમાં હોય એને અનુલક્ષીને કોઈ જ્ઞાની હોય એ કાળ તમને સમજાવ્યો. જેમ તમે કોઈ મહારાજને પૂછો કે સાહેબ સુખડી કેટલા દિવસ વપરાય, સાહેબ સૂકો મેવાનો કાળ કયો, તો તમને સમજાવે કે ભાજીપાલાનો કાળ આ, સૂકા મેવાનો કાળ આ, મીઠાઈનો કાળ આ, આ વપરાય આ ન વપરાય, એ બધાનું કાળનું જેટલું જેટલું પ્રકારનું એમનું જ્ઞાન છે એ પ્રમાણે સમજાવે. તો ચૈત્ર વૈશાખમાં આ આદરા કીધા છે, એ આદરાને તું બધે ઠોકાઠોક કરીશ માં, અથવા તો આ શાસ્ત્રની સમજ નથી તો શાસ્ત્રના નામે કંઈ કરીશ માં, જે કહેવું હોય કેજે, એમાં કાંઈ વાંધો નથી. પણ એમ આદરા નક્ષત્ર છે એમ નથી એવો શબ્દ છે. હવે આ વાંચીને પણ મેં કેટલાય જોયા, કાંઈ કૃપણદેવ ના પાડી છે ને કે આદરા નક્ષત્ર એને લાગુ ન પડે. કૃપણદેવે હાઈ નથી પાડી અને નાઈ નથી પાડી. કૃપણદેવે કેરી ખાવી આદરા પછી એવું કીધું નથી અને ન ખાવી એમ પણ કીધું નથી. કૃપણદેવ કહે છે તું ઋતુ ધર્મ સાચવ. પ્રત્યેક પદાર્થ, કેરીને શું ભેળગો છું, દરેક પદાર્થ એનો કાળ પૂરો થાય એટલે એ જો ખાદ્ય પદાર્થ હોય, રસવાળો પદાર્થ હોય, તો પૂદગલના રસની અંદર કાળ પ્રમાણે વિપરિણામ પણ થાયને થાય, અને એ થાય એટલે એમાં બેક્ટેરિયા ઉત્પન્ન થાય જેને કંઈ હિંસક, માટે એનું વર્જ્ય ગણ્યું છે, એનો ત્યાગ ગણ્યો છે. તો માત્ર આ પત્ર સમજીને હવે આપણે આપણે આદરા નક્ષત્ર શ્રીમદવાળાને નડતા નથી. જુઓ વાંચો, આપણને પાસે કે 611 પત્ર વાંચો, શું વાંચે, તારે તારે ને સત્યને કઈ લેવા દેવા નથી. એટલે આજે આ પત્રો એટલા માટે પૂરો કર્યો છે કે આમાં બીજું વિશેષ છે નહીં, સમજણ કેળવવાની છે. જ્ઞાનીઓની વાતને લૌકિક અર્થમાં લેવાય નહીં, જે એનું સનાતન સત્ય, જે ઋતુ, આપણે સત અને ઋત, ઋત એટલે નિસર્ગના નિયમો અને સત એટલે જે શાશ્વત છે તે, આ દિવસ ને રાત થાય છે એ ઋતુ છે, ઋત છે. આ ઉગવું, કરમાવું, આથમવું આ બધા ઋત છે, ઠંડી ગરમી એ બધા ઋત છે, કોઈ કરતું નથી, એ કુદરતના ક્રમ પ્રમાણે થાય છે, આમાં કોઈનું ચાલે નહીં, સ્વયંભૂ જે ચાલે એ બધું કર્મ. જેમ કે જીવન છે તો મૃત્યુ છે જ, આ એનું ઋત કહેવાય. સત છે, જેમ આપણે આત્મા છે એ સત છે, પણ એની પર્યાય બદલાય છે એનું ઋત છે, એ નિસર્ગના નિયમો છે, એ નિસર્ગને આધીન છે, વ્યક્તિને આધીન નથી. તો એ સમજાવ્યા છે, એ નિયમ પ્રમાણે અહીંયા કાળ સમજાવ્યો છે. તો એ ઋતને માન્યતા સમજવી અને કોઈ પણ પ્રકારનો જ્ઞાનીના બોધને જુદી રીતે અર્થઘટન કરવાનો પ્રયત્ન કરવો નહીં. સત્પુરુષોનો યોગ બળ જગત.